प्रवचन नंबर 182 तारीख 11/11/89 47 मिनिट समयसार गाथा 31
આ શ્રી સમયસાર જે પરમાગમ શાસ્ત્ર છે એમાં પ્રથમ જીવ નામનો અધિકાર એટલે જીવનું યથાર્થ સ્વરૂપ શું છે એ બતાવનારો અધિકાર છે. આત્મા અનાદિ અનંત શુદ્ધ જ છે. આત્મા કદાપી કોઈ પણ કાળે અશુદ્ધ થતો જ નથી. એ જ આત્મા આત્માને ઉપાધિ છે. અશુદ્ધતા તો માત્ર જે શુદ્ધ આત્માને જાણતો અનુભવતો નથી એની દશામાં રાગ દ્વેષ મોહ એ પરિણામ જે અશુદ્ધતાના અનાધિકાળથી થઈ ગયા છે એનો આરોપ આપીને વ્યવહારને કહે છે કે આત્મા અશુદ્ધ થઈ ગયો. વ્યવહારના જેટલા કથન છે એ બધા અસત્યાર્થ જાણી એનું સદ્ધાન છોડજે. આત્મા ત્રણેકા શુદ્ધ રહે છે. અશુદ્ધતા આશ્રવ તત્વની છે. અશુદ્ધતા જીવ તત્વની નથી અને જીવમાં પણ નથી. શું કહ્યું આ? અશુદ્ધતા જ્યાં સુધી હોય ત્યાં સુધી પર્યાયમાં હો, પણ એ અશુદ્ધતા પરિણામનો ધર્મ છે એમાં હો, પણ એ અશુદ્ધતા જીવમાં આવી શકતી નથી અને શુદ્ધાત્માને એ અશુદ્ધ કરી શકતી નથી. આશ્રવની મલિનતા પવિત્ર ભગવાન આત્માને અપવિત્ર કરવા અસ્પષ્ટ છે.
ભગવાન જે આત્મા જીવ તત્વ છે
એ ત્રણેકા શુદ્ધ છે, પણ એની દ્રષ્ટિ પર્યાય ઉપર છે, મલિન પર્યાય ઉપર. તેથી એને એમ ભ્રાંતિ થઈ ગઈ છે કે હું અશુદ્ધ થઈ ગયો. મારાપણું એને પરિણામમાં દેખાય છે, પણ મારાપણું પરિણામથી ભિન્ન આનંદ ગુણાત્મક આત્મા જ્ઞાયક દેવ એમાં મારાપણું એ જોતો નથી. એ મારાપણું જુએ છે પરિણામમાં. પર્યાય દ્રષ્ટિ છે, પર્યાય ઉપર જેનું લક્ષ્ય છે એને એવા અજ્ઞાની આત્માને આત્મા શુદ્ધ હોવા છતાં આત્મા અશુદ્ધ થઈ ગયો એવી એને ભ્રાંતિ થઈ છે. ખરેખર આત્મા શુદ્ધતાને છોડી ને આશ્રવ પોતે આત્મા આશ્રવ રૂપે થાય નહીં અને આશ્રવ તત્વ જે રૂપે થાય નહીં. બે તત્વ ભિન્ન ભિન્ન છે. ભિન્ન હોય ત્યારે એને અભિન્ન ભાષે છે, જેને એકત્વ એને ભેદ જ્ઞાન કરાવીને ભિન્નત્વનું જ્ઞાન કરાવે છે. ભિન્ન કરવા નથી, એ તો સ્વભાવથી ભિન્ન ભિન્ન તત્વ છે. પવિત્ર પરમાત્મા અને પુનપાપના મલિન ભાવો એ તો એની સ્વભાવથી જુદાય છે. એ એક થયા નથી. એક જેવા અજ્ઞાનીને ભાસે છે, ભેદ જ્ઞાનનો અભાવ છે. ત્યાં સુધી એ બે જુદા હોવા છતાં એને એક મેક એક રૂપે ભાસે છે. પાણી છે સ્વચ્છ, પાણીની પર્યાયમાં મલિનતા માટીના સંગે અને પર્યાયની યોગ્યતાએ થયું, પણ જેને ભેદ જ્ઞાન નથી, સ્વચ્છ પાણી અને મલિનતા માટીની એવું ભેદ જ્ઞાન નથી, એને પાણી મેળવું પાણી મેળવું પાણી મેળવું પાણી મેળવું એમ પાસે છે, પણ પાણી મેળવું નથી થયું, પણ એને ભ્રાંતિ થઈ ગઈ છે. પાણી અને મેલ વચ્ચે પટકડી નાખીને જુદા પાડવા જોઈએ શક્તિ બિરાઈ ગઈ છે, એટલે પાણી મેલું લાગે છે. એમ આત્મા ત્રિકાળ શુદ્ધ છે. એક સમય માત્ર મિથ્યા દ્રષ્ટિનો આત્મા પણ પરિણામમાં અશુદ્ધતા છે. મિથ્યા તો હોય ત્યાં સુધી પરિણામમાં અશુદ્ધતા છે. એ અશુદ્ધતા એક સમયની પર્યાયના અંશમાં છે. એ દ્રવ્ય સ્વભાવમાં અશુદ્ધતા પ્રવેશી શકતી નથી, બહાર વટે છે, અંદર એનો પ્રવેશ નથી આશ્રમનો. એ તો ભિન્ન જ છે, પણ જેને એમાં ઉપાધેય બુદ્ધિ થઈ છે એને સમજાવે છે કે પ્રભુ એ મલિન અંશ તારો નહીં, તું તો પવિત્ર પરમાત્મા છો. કોઈન પાપથી ભિન્ન તારું સ્વરૂપ છે, કોઈન પાપ હે છે અને ભગવાન આત્મા ઉપાધેય છે એવું ભેદ જ્ઞાન કરતા અને અનુભવ થશે, અને કોઈન પાપની એકતા બુદ્ધિ તૂટી અને સમ્યક દર્શનાન ચારિત્રના વિતરાગી પરિણામ પ્રગટ થશે, જે તને સુખરૂપ છે. એમ જેમ પુનપાપની સાથે ભેદ જ્ઞાન કરાવવાના પ્રકારો હોય છે, ભેદ જ્ઞાનનો પ્રકાર છે, એમ અહીંયા એનાથી આગળ જરા સૂક્ષ્મ ભેદ જ્ઞાનનો બીજો પ્રકાર છે. જેમ પુનપાપ પરિણામમાં હોવા છતાં ભગવાન આત્મા મલિન થતો નથી, એમ અનાદિકાળથી જ્ઞેયાશ્રિત ઇન્દ્રિય જ્ઞાન ભલે સંયોગ રૂપે હો પણ એ સ્વભાવ રૂપે થતું નથી. શું કહ્યું? આ પુણ્યને પાપના પરિણામ જેમ મલિન છે અશુદ્ધ છે તેથી આત્મા અશુદ્ધ થઈ ગયો એમ છે નહીં. નિજ ભાવને છોડે નહીં ને પર ભાવને ગ્રહે નહીં આત્મા. એવી રીતે એ બે તત્વના ભેદ જ્ઞાનની ઉપદેશ આવે એવી રીતે અહીંયા એના કરતા થોડુંક સૂક્ષ્મ છે. સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ તો બીજું છે, હજી આ તો પુન પાપ જે થૂળ છે એના કરતા ઇન્દ્રિય જ્ઞાન થોડા સૂક્ષ્મ છે. તો ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે અનાદિકાળથી અજ્ઞાની પ્રાણીને, એ ઇન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન વય શુદ્ધાત્મા જે ઉપાધેય તત્વ છે અને ઇન્દ્રિય જ્ઞાન જે હેય તત્વ છે, એ હેય તત્વ ઉપાધેય તત્વમાં પ્રવેશી શકતું નથી, અને અતિન્દ્રિય જ્ઞાનમય આત્માને ઇન્દ્રિય જ્ઞાનમય કરી શકતું નથી. જેમ પરિણામની મલિનતા પવિત્ર પરમાત્માને મલિન કરી શકતો નથી, એમ ઇન્દ્રિય જ્ઞાન પરાલંગી જ્ઞાન પાંચ ઇન્દ્રિયનું જ્ઞાન ઉઘાડ ભાવેન્દ્રિય ખંડ જ્ઞાન એનાથી આત્મા ભિન્ન છે. ભલે હો ઇન્દ્રિય જ્ઞાન પણ એનું અસ્તિત્વ જ્ઞેયમાં જાય છે, જ્ઞાયકમાં એનું અસ્તિત્વ આવતું નથી. એ જ્ઞેય તત્વ છે, જ્ઞાન તત્વ નથી. જ્ઞાયકને જ્ઞાનની સાથેનું ભેદ જ્ઞાન ન હોય, કેમ કે જ્ઞાયક કહો કે જ્ઞાન તો હોય તો આત્મા છે, પણ આ ઇન્દ્રિય જ્ઞાન એને જ્ઞાન માની બેઠો છે જગતના જીવો. એને માટે 31 ગાથા આવી છે કે ઇન્દ્રિય જ્ઞાન હે છે શુદ્ધ આત્મા જ ઉપાધિ છે. એની બીજા બોલની વાત આવી હતી થોડી વધારે, આવી તો ગઈ થોડી એક લીટી ફરીને, કેટલાક ભાઈઓ નવા આવ્યા અત્યારે શું કહ્યું અહીંયા જુઓ, જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપારપણાથી જેવો વિષયોને ખંડખંડ ગ્રહણ કરે છે, એક એક વિષયને ગ્રહણ કરે છે, ક્રમે ક્રમે એક એક વિષયને ગ્રહણ કરે. ઇન્દ્રિય જ્ઞાન એક સાથે પાંચ ઇન્દ્રિયના વિષયને વિષય કરી શકતું નથી, એટલું કમજોર છે. કેમ કે વિભાવ છે. કમજોરનું કારણ શું? કે વિભાવ છે, એ શુદ્ધ જ્ઞાન નથી. શુદ્ધ જ્ઞાનની તાકાત છે કે યુગ પર સ્વને પર બધાને એક સમય માત્રમાં જાણે તેમ કેવળ જ્ઞાનની શક્તિ છે એમ. પણ આ તો ખંડ જ્ઞાન છે, એક એક વિષયને વિષય કરે છે, એ પોતપોતાના વિષયોમાં વ્યાપારપણાથી જેવો વિષયોને ખંડ ખંડ જાણે છે, ગ્રહણ કરે છે, એટલે જાણે છે અર્થાત જ્ઞાનને ખંડ ખંડ રૂપ જણાવે છે. એવી ભાવિન્દ્રિયોને પુણ્યપાપથી તો આત્મા ભિન્ન છે, પણ પુણ્યપાપને જાણનારું જે જ્ઞાન, જે જ્ઞાન આત્માને નથી જાણતું, એકલા પુણ્યપાપને જાણે છે, એવું જે ઇન્દ્રિય જ્ઞાન, એવી જે ભાવિન્દ્રી, એને એ હેય છે, એ આત્માય નથી ને આત્માના પરિણામ પણ નથી. એ પુણ્યપાપ છે તે આત્મા તો નથી, ભાવ પુણ્યપાપ હો, દ્રવ્ય પુણ્યપાપની વાત નથી, તો પૃથક છે. કષાયની તીવ્રતા અને મંદતા એ જીવ તો નથી, પણ જીવના પરિણામ પણ નથી. એમાં ઇન્દ્રિય જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન, જીવ તો નથી, પણ જીવના પરિણામ પણ નથી. તેથી સર્વથા ભિન્ન શબ્દ વાપરો. હા, તારે કથનથી જોતું હોય તો આત્મા આશ્રય કરીને એક અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ કરતું, તો એ અતિન્દ્રિય જ્ઞાન આત્માના પરિણામ છે, તો પણ એ પરિણામ આત્મા નથી. સંવર્ધરાને મોક્ષના પરિણામ જીવના પરિણામ કહો, પણ એને જીવ ન માનો, તો એ જીવના પરિણામ જીવની જાતના છે, જીવ આશ્રિત છે, માટે કથનચિત ભિન્ન અભિન્ન એમાં કહો. પણ ઇન્દ્રિય જ્ઞાન અને પુણ્યપાપના પરિણામ એ તો સર્વથા ભિન્ન છે બાપુ. આ તો કોઈ અલૌકિક વાત આપણા ભાગ જોગે આ પુરુષનો અહીંયા જન્મ થયો અને આ વાત બહાર આવી. દિગંબર શાસ્ત્રો તો હતા, પણ કોઈ એમાંથી કાઢી શકો નહીં. અમે તો સ્થાનકવાસીમાં કન્વર્ટ થયા છે આમાં આવે, પણ પેલા દિગંબરો તો અહીંયા ઘણા બેઠા છે. આ વાત હતી નહીં આ રમણભાઈ, હતી આ વાત? અત્યારે પણ ક્યાંક ક્યાંક ચાલે છે રમણભાઈ, કે અત્યારે પણ આવી શુદ્ધ નહીંનો ઉપદેશ બાપુ વિરલ છે, વ્યવહારના ઉપદેશ કરનારા વિદ્વાનો ઘણા મળશે. આમ કરો તો આમ કરવું જોઈએ, આમ કરો તો આમ થાય, ને આમ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, ને આવો સંબંધ છે. આત્મા સંબંધથી રહિત છે એ તો કોઈ વિરલો કહે છે. પરના સંબંધથી રહિત, કર્મના સંબંધથી રહિત, રાગથી રહિત, ઇન્દ્રિય જ્ઞાનથી રહિત, અતિન્દ્રિય જ્ઞાનથી પણ રહિત આત્મા ભગવાન ઉપાધિ છે. રમણભાઈ કહે છે અત્યારે આવું ક્યાં ઠેક ક્ષણે ક્યાં નથી ચાલતું, ક્યાંક ક્યાંક ચાલે. એથી એને સંતોષ ન થયો એમ, રમણભાઈને સંતોષ ન થયો, બધે ચાલવું જોઈએ આવું. ઘેરે કહેતા હતા કે આ વાત વારંવાર કહેવા જેવી છે. ઘેરે આવ્યા હતા ત્યારે કહેતા હતા કે ઇન્દ્રિય જ્ઞાન ને ભગવાન આત્મા ભિન્ન છે, એ વાત તો વારંવાર કહેવા જેવી ને કરવા જેવી છે. પણ એ વક્તાને જે નજર ન પડે તો એ ક્યાંથી ભાષામાં આવે? ભાવમાં નથી તો ભાષામાં ક્યાંથી આવે? આ કોઈની ટીકા નથી, આત્મહિતનું કારણ થાય એવી વાત છે. હે આ ટીકાની તો એ સખત મનાય છે, અહીંયા આત્મકથા ચાલે છે. પ્રભુ આ ઇન્દ્રિય જ્ઞાન એ તારું નથી સ્વરૂપ, એ ઇન્દ્રિય જ્ઞાન તો હે છે ને ભગવાન આત્મા ઉપાદે છે. એવી ભાવ ઇન્દ્રિય જે ખંડ જ્ઞાન પરાલંબી જ્ઞાન, એ ઇન્દ્રિય જ્ઞાનને તો ત્યાં સુધી કહ્યું કે જૂના કર્મનું કાર્ય છે ને નવા કર્મના બંધનું કારણ છે. રાગ તો જૂના કર્મનું કાર્ય છે ને નવા કર્મ બંધનું કારણ છે, પણ પંચાધ્યાયી કરતા કહે છે પ્રવચનસારમાં કે આ જે ઇન્દ્રિય જ્ઞાન છે એ જૂના કર્મનું કાર્ય ને નવા કર્મના બંધનું કારણ છે. ઇન્દ્રિયજરાનું કારણ નથી એવી ભાવ ઇન્દ્રિયોને પ્રતીતિમાં આવતા અખંડ એક ચૈતન્ય સ્વભાવ ચૈતન્ય શક્તિપણા વડે એટલે એના આશ્રય વડે ભગવાન આત્મા અતિન્દ્રિય જ્ઞાન પદાર્થ આત્મા છે ઉપાધિ છે અને આ ઇન્દ્રિય જ્ઞાન ખંડગંડ એ છે. જેમ પુનપા ભે છે એમ ઇન્દ્રિય જ્ઞાન પણ હે છે, સમકક્ષી હે છે. ઓલું થોડુંક ઓલું પૂર્ણ હે છે પુનપા અને આ થોડુંક થોડુંક ઉપાધિને થોડુંક હે એવા બે ભાગલા ઇન્દ્રિય જ્ઞાનમાં નથી. હે શબ્દ છે એ દ્વેષવાચક નથી, ઉપેક્ષાવાચક શબ્દ છે. ભગવાન આત્મા ઉપાધિ છે એ રાગવાચક નથી પણ અપેક્ષાવાચક છે. જ્ઞાન મધ્યસ્થ થઈ જાય છે ત્યારે આત્માનો અનુભવ થાય. થોડો પણ નહીં પક્ષનો રાગ લીએ ત્યાં સુધી અનુભૂતિ ન થાય. અખંડ એક ચૈતન્ય શક્તિ પણ આ વડે સર્વથા પોતાથી જુદી જાણી. આ સર્વથા શબ્દ શા માટે મૂકવામાં આવ્યો છે કે અજ્ઞાની જીવ પુનપાપને ઇન્દ્રિય જ્ઞાનને સર્વથા અભિનવાની બેઠો છે કે ના સાહેબ અમે તો કથનચિત ભિન્ન કથનચિત અભિન્ન કહી છીએ, અમે તો શ્યાદવાદ કહી છીએ, સર્વથા અભિન્ન અમે ક્યાં કહી છીએ. તારા ઘરમાં શ્યાદવાદ ન હોય, શ્યાદવાદ તો સમ્યક જ્ઞાનનો ધર્મ છે અને સમ્યક જ્ઞાન તો આત્માના અનુભવથી પ્રગટ થાય એમાં શ્યાદવાદ હોય. તારા અજ્ઞાનમાં શ્યાદવાદ ક્યાંય હું તો સર્વથા અભિનમાની બેઠો છું. કથનચિત ભિન્ન અભિન એવું જ્ઞાન જ્ઞાનીને છે એટલે અનાદિકાળથી જે સર્વથા અભિનમાની બેઠો છે ઇન્દ્રિય જ્ઞાનને આત્માથી અભેદ એને કહે છે કે સર્વથા ભિન્ન છે. સર્વથા ભિન્નનું જોડાયા વિના એકતા બુદ્ધિ તૂટશે નહીં, ઉપયોગ અભિમુખ થશે નહીં અને આત્મદર્શન થશે નહીં, કથનચિતમાં રહી જશે. શ્યાદવાદ ટ્રેડમાર્ક છે. ટ્રેડમાર્ક સાચી વાત છે. શ્યાદવાદ તો અનુભવ જ્ઞાન છે, શ્યાદવાદ વાણીમાં નથી શાસ્ત્રમાં નથી. શાસ્ત્રમાં શ્યાદવાદ ન હોય, વાણીમાં ન હોય, વિકલ્પમાં ન હોય, ઇન્દ્રિય જ્ઞાનમાં શ્યાદવાદ ન હોય એ તો અતિન્દ્રિય જ્ઞાન અનુભવ જ્ઞાનમાં પ્રગટ થાય છે. જ્ઞાનનો ધર્મ છે શ્યાદવાદ, અજ્ઞાનનો ધર્મ નથી. અખંડ એક ચૈતન્ય શક્તિપણા વડે એટલે એનો આશ્રય લઈને સર્વથા પોતાથી જુદી જાણી. અરે સર્વથા આમાં ઠેકડા મારે છે અજ્ઞાની. અમારી સામે ઘણા આવે છે વિરોધ, સર્વથા કે સર્વથા કે કથનચિત એવું જોઈએ. પણ અમે ક્યાં કહીએ છીએ આ સ્વર્ગમાં જઈને ફરિયાદ કરીને કુંકુમ ભગવાન પાસે જઈને કે આ શું આપે લખું. તને ન ખટકતું હોય ને ન ગમતું હોય તો ફરિયાદ કરીને અહીંયા જઈને આ તો અહીંયા લખેલું છે, આ ધર્મપિતાનો પત્ર આવ્યો છે આપણા હિત માટે. ના પાડમાં ના પાડમાં ભાઈ પગ છોડી દે. હા પિતાની ચીઠી આવી છે પુત્ર ઉપર. એક બનાવ્યો બહેનું કે બે અહીંયા મિત્રો દેશમાં એના બે દીકરા વા પરદેશમાં, બે ના એક એક દીકરા. તો વાં વેપાર બે જણા કરે ને અહીંયા તો રિમોટ કરે ને નિવૃત્તિ ને કરોડો રૂપિયા એક જણા પાસે ને એક સાધારણ બહુ રૂપિયા વાળા નહીં પણ મિત્ર બહુ. એમાં ઓલા એક અહીંના મિત્રના દીકરાને કંઈક તકલીફ મોટી આવી પૈસા સંબંધે, તો એને એના મિત્રને એ બે મિત્ર ને આ એ બે મિત્ર એ બે ભાઈ બન્યા પરદેશમાં, એને વાત કરી કે મારે 25 લાખ રૂપિયાની જરૂર છે અને નીતર મારું મુશ્કેલીમાં આવશું. તે અહીંયા એને કાગળ લખ્યો પિતા ઉપર કે તમારા મિત્રના પુત્ર અને મારો પણ મિત્ર એને 25 લાખ રૂપિયાની જરૂર છે, તમે જો લખો પત્ર લખો તો હું 25 લાખ રૂપિયા આપું. અહીંથી પિતાજીએ પુત્ર ઉપર કાગળ લખ્યો કે કઈ સામે વસ્તુ લઈ અને તું 25 લાખ રૂપિયા આપજે. સામે વસ્તુ લઈને સમજી ગયા એટલે ગીરો, ગીરો શબ્દ ના લખાય પણ તો હવે એને કાગળ વાંચો, એને કાગળ વાંચો ઓલું વસ્તુ લઈને 25 લાખ આપજો, એમાં પૂર્વાર્ધ ન વાંચો ઉત્તરાર્ધ વાંચો કે 25 લાખ આપજો. ટિકિટ હતી પિક્ચરની, ટાઈમ થઈ જતો તો એકદમ ઉતાવળે કાગળ વાંચી ખિસ્સામાં નાખી દીધો કે આપણને મંજૂરી મળી ગઈ, બીજે દી 25 લાખ રૂપિયાને આપી દીધા, હું નીકળું દેવાનું. તો આ તો નિરાંત અહીંયા એને ખબર મળ્યા કે આપણે તો વસ્તુ લઈને 25 લાખ આપ્યા છે છોકરાએ, એમાં કાંઈ આપણું કાંઈ જવાનું નથી. છોકરાનો એવું કાગળ કે પિતાજી આપણા 25 લાખ ગયા. અરે આપણા 25 લાખ ક્યાંથી જાય? મેં તો તને લીધું છે કે વસ્તુ લઈને 25 લાખ આપજે, વસ્તુ એટલે 35 લાખ લઈને પછી આપજે, એમ એનો અર્થ થાય. વ્યાજવાળા એમને એમ કઈ કોઈ 100 ટકા રૂપિયા આપે નહીં. હા, એમ અહીંયા આચાર્ય ભગવાનના પિતાજીના કાગળા એવા છે કે શુદ્ધાત્મા ઉપાદેય છે ને ઇન્દ્રિય જ્ઞાન હે છે. તો ઇન્દ્રિય જ્ઞાન ઉપાદેય મેં પુનપાપ હે માની લીધું. પુનપાપના પરિણામ તો રાગ દ્વેષી તો જળ છે અને આ તો જ્ઞાન છે, માટે એ જ્ઞાન મારું છે એમ માનીને એની આ એકતા બુદ્ધિ સર્વથા અભેદ માનતો હતો. એની સામે શબ્દ વાપર્યો કે સર્વથાભિન છે. આ સર્વથાભિન વિના અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ ન થાય અને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયા વિના અતિન્દ્રિય જ્ઞાન આત્માથી કથનથી ભિન અભિન એ પણ સર્વથા અભિન નથી. શું કહ્યું? અતિન્દ્રિય જ્ઞાન જે પ્રગટ થાય આત્માને પ્રસિદ્ધ કરે એ પણ સર્વથા અભિન નથી. તો જે આત્માને ન પ્રસિદ્ધ કરે એવું અજ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન ઇઝ ઇક્વલ ટુ અજ્ઞાન. એ અભેદ ક્યાંથી હોય આત્માની સાથે? માટે સર્વથા ભિન્નનો પ્રયોગ યથાર્થ વાપરો છે. ઠેક ઠેકાણે આવે છે, એક ઠેકાણે નથી. 38મી ગાથામાં 9 તત્વના ભેદો અત્યંત ભિન્ન છે, સર્વથા ભિન્ન છે, આવું ઠેક ઠેકાણે આવે છે. હા, પણ એ ખટકે છે વ્યવહારના પક્ષવાળાને. વ્યવહાર નથી, વ્યવહારનો પક્ષ મિથ્યાત છે, વ્યવહાર ચારિત્રનો દોષ છે. વ્યવહારનો પક્ષ જાય તો વ્યવહાર આવે જવા માટે, એ પણ જવા માટે કાયમ દે નહીં. અહીંયા કહે છે કે આ ભગવાન આત્માનું અવલંબન લઈ અને એકવાર આ ભાવ ઇન્દ્રિયથી જુદો પડી જા, એનું લક્ષ છોડી દે, ભાવ ઇન્દ્રિયનું લક્ષ છોડી દે અને એનાથી ભિન્ન ચૈતન્ય શક્તિ ભગવાન આત્મા જ્ઞાયક છે એના ઉપર લક્ષ કર, તો તને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થશે અને એ અતિન્દ્રિય જ્ઞાન જ્ઞાયક અને જ્ઞેયને જુદા પાડી દેશે. જ્ઞાયક શુદ્ધાત્મા અને ઇન્દ્રિય જ્ઞાન જ્ઞેય, એને જુદા પાડનારું ત્રીજું એક સાધન ઉભું થશે. આ જ્ઞાયક જુદો ન પાડી શકે એને, જ્ઞાયક નિષ્ક્રિય છે. ભેદ જ્ઞાનમાં ક્રિયા જોઈએ. એ અતિન્દ્રિય જ્ઞાન જે પ્રગટ થાય એ એમ જાણે છે જ્ઞાયક તે હું ને ઇન્દ્રિય જ્ઞાન તે હું નહીં. પ્રજ્ઞા છીણી વળે સ્વભાવ અને વિભાવ જુદા પડી જાય છે. પ્રજ્ઞા એટલે આત્માના અનુભવ રૂપ દશા, એને પ્રજ્ઞા કહેવાય. પ્રવિશેષ જ્ઞાન આત્મજ્ઞાન એ સર્વથા પોતાથી જુદી કરી. આ અમારી સામે ઘણો બળવા જેવું આવે છે. આત્મા પરને જાણતો નથી એમાંય બળવો કરે, સર્વથા શબ્દ કહી એમાંય બળવો. હા હા, એટલી નિશ્ચયની વાત કરે છે. હા, નિશ્ચયની એટલે સાચી. ગુરુદેવ કહેતા હતા નિશ્ચયની એટલે સાચી, ની વ્યવહારની એટલે જૂઠી. હા, પણ વ્યવહારના પક્ષવાળાને અહીંયા ગળે વર્ગો જ વ્યવહાર. એ વ્યવહારના પક્ષમાં પડેલો આત્મા શુદ્ધ આત્માની પ્રાપ્તિ કરી શકતો નથી પ્રભુ. હા, એ વ્યવહાર જયારે પ્રલય થાય છે, શુદ્ધાત્માના અનુભવ દ્વારા વ્યવહારનો પ્રલય કરવામાં આવે ત્યારે એક નિશ્ચય નહીં પ્રગટ થાય છે. આવું આચાર્ય ભગવાનનું કથન છે. પ્રલય શબ્દ છે પ્રવિશેષે નાશ, સર્વથા પોતાથી જુદી જાણી. આ ઇન્દ્રિય જ્ઞાનની અને ભેદ જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન એ છે અને અતિન્દ્રિય જ્ઞાનમય ભગવાન આત્મા બધાની પાસે જ આવો. અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા, જ્ઞાન ને દર્શનમય આત્મા, ચારિત્રમય આત્મા, સુખમય આત્મા વિરાજમાન છે. અતિન્દ્રિય જ્ઞાન નવું પ્રગટ થાય, પણ અતિન્દ્રિય જ્ઞાનનો વિષય તો પ્રગટ છે. અતિન્દ્રિય જ્ઞાન તો પ્રગટ થાય છે નવું, પણ એનો વિષય અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા તો પ્રગટ અનાદિકાળથી જીવ તત્વ સામાન્ય એમને એમ વિરાજમાન પરમ પારણામી જેનું લક્ષણ છે એવો જે શુદ્ધાત્મા ઉપાધિ છે. એ બે બોલ થયા દ્રવ્ય ઇન્દ્રિયને ભાવ ઇન્દ્રિયને. હવે ત્રીજો બોલ આવે છે ભાવ ઇન્દ્રિયનો. જે વિષય છે આ બધા બહારના પદાર્થો એને પણ ઇન્દ્રિયમાં નાખો. ભાવ ઇન્દ્રિય તો ઇન્દ્રિય છે, તો એનો જે વિષય છે એ પણ ઇન્દ્રિય કહ્યું. હા, એ જ્ઞેય નથી પણ ઇન્દ્રિય છે. જ્ઞેય તો અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય ત્યારે એનું નામ જ્ઞેય કહેવાય. શું કહ્યું વા મીઠાભાઈ? ગુરુદેવના વ્યાખ્યાનમાં છે કે આ ત્રણેય ઇન્દ્રિય છે. જો ઇન્દ્રિયે જીણીતા, ભક્તો કદ બોલતા હતા ગુરુદેવ, ઇન્દ્રિયોને જીતે છે. ઇન્દ્રિયોના ત્રણ પ્રકાર દ્રવ્ય ઇન્દ્રિય, ભાવ ઇન્દ્રિય ને ભાવ ઇન્દ્રિયનો વિષયો બધા. તીર્થંકર પરમાત્મા પણ ઇન્દ્રિય છે એમ ગુરુદેવનું ફરમાન હતું. હા હતું કે નહીં રમણભાઈ? હા, એને ઇન્દ્રિય કેમ કહ્યું? કે ઇન્દ્રિય જ્ઞાન એને વિષય કરે છે. અહીંયા નામ ઇન્દ્રિય જ્ઞાન છે, ઇન્દ્રિય તો એ પણ ઇન્દ્રિયમાં જાય છે. અહીંયા જો અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય તો એનું નામ જ્ઞેય બદલી જાય છે. આ મૂળ વાત છે. મોહના નાશના ઉપાયની ગાથા છે, દર્શન મોહના નાશનો ઉપાયની ગાથા છે, ચારિત્ર મોહના નાશની ગાથા. તો આના પછી 32 ને 33 બે ગાથા આવે છે, સૂક્ષ્મ શ્રેણી ને ક્ષપક શ્રેણી. એ તો ચારિત્રનો દોષ જીતવા માટે યથાખ્યાત ચારિત્ર પ્રગટ કરવાની ગાથા. આ તો મુનિની વાત છે, 2, 32, 33. પણ મુનિ થવા પહેલા ગ્રસ્ત અવસ્થામાં જે સમ્યક દ્રષ્ટિ થાય છે, રાજપાઠ હોય ભલે, સ્વર્ગનો દેવ હોય, અહીંયા રાજા મોટો હોય, શેઠો કરોડપતિ હોય, કાંઈ એને નડતું નથી. સંયોગ નડતા નથી, સ્વભાવની સન્મુખ થતા સંયોગ સંયોગમાં રહી જાય છે. અરે, સંયોગ તો નડતા નથી, પણ વર્તમાન વિભાવ હોય એ પણ અંદરમાં જવામાં નડતા નથી. કેમ કે વિભાવ આત્માના સ્વભાવમાં અભૂતાર્થ હોવાથી આત્માનો અનુભવ થઈ શકે છે. લૌકિક વાત બહાર આવી છે. આ પેલા ધર્મ કેમ થાય એની વાત ચાલે છે. કોઈને એમ લાગે કે હવે વિદ્વતાની વાત. અરે, વિદ્વતા નથી પ્રભુ, આ તો એકડાની વાત. હે, અંગૂઠા છાપ હોય એને આત્મદર્શન થાય, વ્યાકરણ જાણે એને જ સમ્યક દર્શન થાય એમ નથી. તો વ્યાકરણ જાણવા માટે જયપુરમાં ભરતી થવી પડે આપણે. કેમ કિરણજી? આત્મા હોય એને આત્માનો અનુભવ થાય. બસ, બહારનો ઉગાડ હો ન હો, સંસ્કૃત આવડતું હો ના આવડતું હોય, હિન્દી ગુજરાતી કાંઈ ના આવડતું, કખ ગગ ના આવડતું હોય, અરે હું તો જાણનાર છું ને, હું કોણ છું કે હું તો જાણનાર છું. તો ઉપયોગ અંદરમાં આવ્યો છું ને અનુભવ સેલામાં સેલું સ્વભાવ તરફ જવાનું છે. આ સેલામાં સેલો આ ધર્મ છે, આત્માને સન્મુખ થવું. પાણીને ઊંચું ઊંચું ચડાવવું હોય તો મશીન જોઈએ, પણ પાણી નીચે ઢાળમાં એમાં મશીન જોઈએ. એમ સ્વભાવમાં અંદરમાં ઘરમાં જવામાં કઈ કોઈ ની જરૂર પડે. આ બંગલામાં પોતે રહેતો હોય અને પોતાને જવું હોય તો તરત જ ચાવી ખુલી જાય. પણ મેં આઈ કમિંગ સર એ મકાન ધણી કીએ, એનું પોતાનું ઘર છે, કેની રજા માગી? એમ અંદરમાં જવામાં તને શું નડે છે? જાણનાર જણાય છે એમ લઈને, તને જણાય છે, મને જણાય છે, સૌને જણાય છે એમ ગુરુદેવ કહે છે. બધાને બાળ ગોપાલ, સૌને ભગવાન આત્મા જણાઈ રહ્યો છે. આ પણ એને વિશ્વાસ નથી આવતો. ઇન્દ્રિય જ્ઞાનની સાથે એકત્વ બુદ્ધિ એવી કરી છે, ઉપાધિ બુદ્ધિ એવી કરી છે કે હાય હાય, એ જ્ઞાન મારું નથી તો જ્ઞાન વગરનો થઈ જાય, આંધળો થઈ જાય. અરે તું દેખતો થઈ જાય, અત્યારે તું આંધળો છો. જે જ્ઞાન આત્માને ન જાણે તે આંધળો છે. ઇન્દ્રિય જ્ઞાનને જીતતા નવું અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ, અંદર અંતર્મુખી થાય છે. આ બહિર્મુખી જ્ઞાન છે, પણ સત્તાવલંબનશીલ જ્ઞાન છે, બંધનું કારણ છે. કેવી અતિન્દ્રિય જ્ઞાન દ્વારા ઇન્દ્રિય જ્ઞાનને જીતવાની વાત પૂરી થઈ. હવે આગળ ગ્રાહ્ય ગ્રાહક લક્ષણવાળા સંબંધની નિકટતાને લીધે જેઓ પોતાના સંવેદન સાથે પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે. ગ્રાહ્ય ગ્રાહક, ગ્રાહ્ય એટલે જણાવવા લાયક, ગ્રાહક એટલે જાણનાર. જ્ઞાન છે તે જાણનાર છે, અને આ બધા પદાર્થો છે એ જ્ઞાનમાં જણાવવા યોગ્ય છે. ગ્રાહ્ય, ગ્રાહ્ય એટલે જ્ઞેય, ગ્રાહક એટલે જ્ઞાતા, જ્ઞાયક એ જણાવવા યોગ્ય છે, જ્ઞાન જાણનાર છે. એવો બેનો જ્ઞેય જ્ઞાયકનો સંબંધ, ગ્રાહ્ય ગ્રાહક લક્ષણવાળા સંબંધની નિકટતાને લીધે, જ્યાં આ જ્ઞાનમાં અજ્ઞેયો જણાય છે એવો સંબંધ એની નિકટતાને લીધે, જેવો એટલે અજ્ઞેયો પોતાના સંવેદન સાથે, પોતાના જ્ઞાન સાથે જાણે એકમેક થઈ ગયા હોય. રાગ જણાય તો રાગ ને હું એકમેક, દેહ જણાય તો દેહ મારો. આ જ્ઞાનની સ્વચ્છતામાં પદાર્થો ઝળકે છે, જણાય છે, પ્રતિબિંબિત થાય છે. પદાર્થો બિંબ છે, અને એનો જે અહીંયા ઝળક આવે એને પ્રતિબિંબ કહેવાય. ફૂલ છે, ફૂલની લતાશ એ બિંબ છે, અને સ્ફટિકમણી સ્વચ્છતા એ તો સ્ફટિકમણી છે, પણ એમાં એનો પ્રતિભાસ લાલનો થાય છે, એ પ્રતિબિંબ છે. બિંબ જુદું ને પ્રતિબિંબ જુદું છે, એમાં જ્ઞાન જુદું ને જ્ઞેય જુદું છે, ને જ્ઞેયો જ્ઞાનમાં જણાય. ગ્રાહ્ય ગ્રાહક લક્ષણવાળા સંબંધની નિકટતાને લીધે, નિકટતાને લીધે, એકતાને લીધે નહીં, એક એક શબ્દની કિંમત છે. જ્ઞેયો જ્ઞાનમાં આવતા નથી ને જ્ઞાન જ્ઞેયમાં જતું નથી. જ્ઞાન પોતાનું ક્ષેત્ર છોડતું નથી અને જ્ઞેય પોતાનું સ્વક્ષેત્ર છોડતું, એ તો બે બેની સત્તામાં રહેલા છે. પણ જ્ઞાનમાં એક જાણવાની શક્તિ છે અને જ્ઞેયોમાં જણાવવાની શક્તિ છે. જળ પદાર્થ એમાં એકલો જ્ઞેય ધર્મ છે, એનામાં જ્ઞાન ધર્મ નથી. અને જ્ઞાનમાં જ્ઞાનનો ધર્મ પણ છે અને જ્ઞેયનો ધર્મ પણ છે. અમૃતભાઈને જરા સૂક્ષ્મ લાગ્યું, એકદમ આમ જિજ્ઞાસાથી, જિજ્ઞાસાથી આમ જેમ ચાતક જોયે ને એમ જોવા મળ્યા. ફરીને જ્ઞેય જ્ઞેયમાં છે ને જ્ઞાન જ્ઞાનમાં છે, બે પદાર્થ ભિન્ન ભિન્ન છે, પણ અહીંયા જ્ઞાનની એવી સ્વચ્છતા છે કે જ્ઞેયો જ્ઞાનમાં પ્રતિભાસે છે. જ્ઞેયો જ્ઞાનમાં આવતા નથી. દર્પણમાં મોરનો પ્રતિભાસ થાય પણ મોર એમાં આવે. દેવલાલીમાં કહ્યું, આ પ્રેમચંદજી દેવલાલી આવ્યા હતા કે મોરનો દાખલો આવ્યો કે પ્રેમચંદજી સાહેબ તો કીધી મેં આ હરીસામાં મોર દેખાય છે એનું શું? એમાં મોરે ટવકો કર્યો. મોર તો ટવકો કરે ને. ઓકે ભાઈ સાહેબ, જો મોર અરીસામાં આવે તો હું જરા કાન દઈને સાંભળું. એમ કહીને આમ આમ કરવા માંડ્યા કે સાહેબ ટવકો તો અહીંયા સંભળાતો નથી, માટે મોરામાં નથી.
પરમ ફરમાન સાહેબ.
એમ રાગનો પ્રતિભાસ દેખીને, દુઃખનો પ્રતિભાસ દેખીને ભાઈ ભગિનીને ભાર્યા જ્ઞાનમાં જણાતા, આ ભાઈ મારો ભગિની મારીને ભાર્યા, મારી કલ્પના ચડી ગયો, મીઠા દ્રષ્ટિ થઈ જાય છે. જણાય છે ત્યાં સુધી દોષ નથી. એ જણાય અને આમાં જણાય ને એ જણાય, એ તો એનો પોતાનો સ્વભાવ છે. જ્ઞેય જ્ઞાનમાં પ્રતિભાસે એ તો એનો સ્વભાવ છે, પણ એ જ્ઞેય મારું બસ ત્યાં સંસાર ઉભો થાય છે. જ્ઞાન મારું કે જ્ઞેય મારું? જ્ઞાન મારું. જ્ઞેય મારું નહીં. એમ અહીંયા કે ગ્રાહક અને ગ્રાહક, જ્ઞેય અને જ્ઞાયક, એના લક્ષણ વાળા બેના લક્ષણ જુદા. એકનું જ્ઞેય લક્ષણ, એકનું જ્ઞાન લક્ષણ. એ સંબંધની નિકટતાને લીધે, નજીકતાને લીધે જેવો એટલે જ્ઞેયો જણાય છે જ્ઞાનમાં, તેવો પોતાના સંવેદન સાથે, પોતાના જ્ઞાન સાથે પરસ્પર અરસપરસ એક જેવા થઈ ગયેલા દેખાય છે. એક જેવા થઈ ગયા છે એમાં લખ્યું નથી. લખ્યું છે આમાં રમણભાઈ? ના પાડે રમણભાઈ. આપણે રમણભાઈને પૂછીએ, ખરેલ માણસ છે, સમજી ગયા? એક જેવા થઈ ગયા દેખાય છે. રાગ જ્ઞેય છે અને અહીંયા થાય છે જ્ઞાન. રાગ જ્ઞાનમાં જણાય છે, જાણવાના કાળે જાણે હું રાગી એમ એક જેવું એને પ્રતિભાસે છે. એનું અજ્ઞાન છે, બિન બિન હોવા છતાં એક પણ ભાસે છે. આ ઇન્દ્રિય જ્ઞાનના બાહ્ય વિષયો પદાર્થની વાત ચાલે છે. પદાર્થો જ્ઞાનમાં ઝળકે પણ પદાર્થો જ્ઞાનમાં આવે નહીં. જ્ઞાન પદાર્થમાં જાય નહીં. પોતપોતાની સત્તા ન્યારી ન્યારી છે જ્ઞાન ને જ્ઞાનની, પણ અતિ નિકટતાને લીધે જાણે પરસ્પર જ્ઞાન જ્ઞેયરૂપ થઈ ગયું ને જ્ઞાન જ્ઞેય જ્ઞાનરૂપ થઈ ગયું. પરસ્પર અરસપરસ એક જેવા થઈ ગયેલા દેખાય છે. એ અજ્ઞાન છે, છે ભિન્ન ભિન્ન. રાગ ભિન્ન ને જ્ઞાન ભિન્ન છે. પ્રતિભા આમ કરે છે અમદાવાદ વાળા સેક્રેટરી સાહેબ. પ્રભુ આ વખત આવ્યો છે. પૈસા તો અનંતવાર પૂર્વે મળ્યા, હવે બસ કરવી. આજીવિકાનું સાધન થઈ ગયું હોય તો માથાપુર છોડી દેને. હવે આ વેપાર કરની, આ વેપાર નથી, આ વન વે ટ્રાફિક છે. આમાં કોઈ ભાગીદાર નહીં, આમાં ઇન્કમ ટેક્સ નહીં, સેલ ટેક્સ નહીં. લાગે કોઈનો ભાગ આમાં, ભાઈઓ ભાગ પડે? કોઈ આત્માનું જ્ઞાન કરી લઈએ, બે ભાઈઓ હોય અને એકને સમ્યક દર્શન જ્ઞાન થાય પ્રગટ, તો બીજો ભાઈ ભાગ માગી શકે? અરે દેખી ન શકે તો માગે ક્યાંથી? એવી અરૂપી વસ્તુ છે. એના ઉપર ઇન્કમ ટેક્સ લાગે નહીં. એ આવક તો મોટી થઈ ગઈ, આનંદનો પ્રાપ્તિ થઈ, પણ ઇન્કમ ટેક્સ એમાં લાગે નહીં. બાયરું બળે નહીં, ચોર રૂટે નહીં, એનો ભય નહીં, નિરાતે શું તો કોણ લૂંટે અમારી જ્ઞાન લક્ષ્મીને? કોઈ લૂંટનારા જગતમાં નથી. પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે. ઉપર ચોટે એક જેવા દેખાય છે, અંદરમાં એનું ભેદ જ્ઞાન કરીને વિચાર કરે તો જુદા જુદા દેખાય છે. જ્ઞાનીને ભિન્ન દેખાય છે, અજ્ઞાનીને અભિન્ન દેખાય છે. બહારના પદાર્થોને જ્ઞાન એકમેક દેખાય છે, દેહને આત્મા એકમેક દેખાય છે, જ્ઞાનીને ભિન્ન ભિન્ન દેખાય છે. અને છે ભિન્ન ભિન્ન, અભિન્ન માને તો ભલે મને એક જેવા થઈ ગયેલા દેખાય છે. એવા ભાવિન્દ્રિયો વડે, ચાર મિનિટ બાકી છે, પોણા ચાર થી સાડા ચાર, પોણો કલાક અત્યારે, બે વખત કલાક ના હાલે. આ તો અમૃતભાઈએ કહ્યું કે કેટલાક અમદાવાદ વાળા ભાઈઓની માગણી છે કે ચર્ચાને બદલે વ્યાખ્યાન રાખે, ભલે તો રાખે. શું કે છે પ્રભુ, સાંભળા ઘરની વાત તારી. પ્રભુ પ્રભુતા બતાવે છે, તું પામર નથી. પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે, એવા ભાવ ઇન્દ્રિયો વડે, ખંડજ્ઞાન વડે, આંખ વડે, આ સાંભળે એના વડે ગ્રહવામાં આવતા, જાણવામાં આવતા, કાન વડે શબ્દ જાણવામાં આવ્યો, આંખ વડે રૂપ જાણવામાં આવ્યું, જીભ વડે રસ જાણવામાં આવ્યો, આવતા જે ઇન્દ્રિયોના વિષયભૂત સ્પર્શ આદિ પદાર્થો, સ્પર્શ રસ ગંધ વર્ણ અને શબ્દ એમ પાંચ પ્રકાર છે. અહીંથી શરૂઆત થાય, સ્પર્શ રસ અરસ ગંધ વર્ણ અને શબ્દ એમ ઉદગલમાં પાંચ પ્રકારના એના રૂપો છે. એ ઇન્દ્રિયોના વિષયભૂત, જો અહીંયા જ્ઞાનના વિષયભૂત નથી લખ્યું પણ ઇન્દ્રિયોના વિષયભૂત, એક એક શબ્દની કિંમત છે. ઇન્દ્રિયોના વિષયભૂત સ્પર્શાદી પદાર્થો તેમને, કેમ કે ઇન્દ્રિય જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન એ પોતે જ્ઞેય છે ને ઓલું પણ જ્ઞેય છે, એમાં બે એકતા કરે છે. ઇન્દ્રિય જ્ઞાન એકતા કરે છે, અતિન્દ્રિય જ્ઞાન વિભક્ત કરે છે. ઇન્દ્રિય જ્ઞાનમાં ભેદ જ્ઞાન કરવાની તાકાત નથી. સ્પર્શાદી પદાર્થો તેમને પોતાની, આ પોતાની કે ગુરુની, ચૈતન્ય શક્તિ ક્યાં હશે? ગુરુદેવ જરાક ભેદનાર મારું કામ તો કરી દો. એ મારું કામ નથી, એકતા તે કરી છે તો એકતા તારેથી તૂટે, હું એમાં શું કરું? હા કે સાહેબ મદદ તો કરો. હા, દેવા લેવાનો, મદદ કરવાનો વ્યવહાર છે, એની નિશ્ચય તો નથી પણ વ્યવહાર પણ નથી. પોતાની ચૈતન્ય શક્તિનું સ્વયંમેવ અનુભવમાં આવતું જે અસંખપણું, આ હા 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 કે છે કે અંદરમાં જઈને જોયો તો મારો આત્મા તો અસંખ છે. એને કોઈ કાળે છ દ્રવ્યનો સંઘ કર્યો જ નથી. સ્વભાવ દ્રષ્ટિ અસંખ છે, અસંખ છે સ્વભાવથી. શ્રીમદ રાજચંદ્રજીએ એક શબ્દ કહ્યો છે, અસંખ છે અસંખ છે, વાત સાચી તારી, પણ સ્વભાવ દ્રષ્ટિ અસંખ છે. એ અહીં વાત કરે છે, પોતાની ચૈતન્ય શક્તિનું સ્વયંમેવ એને જગતના પદાર્થોની હારે કદી પણ સંબંધ સંગ થયો જ નથી. સ્વયંમેવ અનુભવમાં આવતું જે અસંખપણું, આ ઇન્દ્રિય જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાનના વિષયો પદાર્થો એને સનિકર્ષ કરીને, જે સંબંધ કરીને જાણવાનું ક્રિયા કરતું હતું, એની સામે અસંખ પરમાત્માનું અવલંબન લેતા સંઘ છૂટી જશે, ઇન્દ્રિય જ્ઞાન છૂટી જશે. ઇન્દ્રિય જ્ઞાન સંગી છે, સંઘનો સંઘ કરે છે, પરનો સંઘ કરે છે. એ સ્વયંમેવ અસંગ આત્માનો જે અનુભવ થાય તો ઇન્દ્રિય જ્ઞાન તરત જ ક્ષણ માત્ર પણ એ રોકાઈ જાય છે, અભાવ નથી થતો. વિરામ પામે થોડોક ટાઈમ માટે અનુભવ હોય ત્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાન લબ્ધરૂપ થાય, ઉપયોગરૂપ ન હોય. અતિન્દ્રિય જ્ઞાન ઉપયોગરૂપ થઈને અનુભવે ત્યારે પાંચે ઇન્દ્રિયના વ્યાપારમાં, મનના વ્યાપારમાં પણ બધું લબ્ધ થાય છે, એનો વ્યાપાર બંધ થઈ જાય છે, ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર રોકાઈ જાય છે, મન પાવે વિશ્રામ. સ્વયંમેવ અનુભવમાં આવતું જે અસંગપણું, આત્મા અસંગી છે, કોઈનો સંગ કરે એ આત્મા નથી. તે વડે સર્વથા પોતાથી જુદા કર્યા. ત્રણ વાર સર્વથા કહ્યું, ઇન્દ્રિય જ્ઞાનને જુદું પાડવામાં સર્વથા, ભાવ ઇન્દ્રિયને જુદું પાડવામાં સર્વથા, અને ઇન્દ્રિયના વિષયો પર પદાર્થ દેવગુરુ શાસ્ત્રને જુદા પાડવામાં સર્વથા, તારા કુટુંબને તો જુદા પાડવામાં સર્વથા હોય જ. આ શાસ્ત્ર જે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે એ શાસ્ત્રથી ભગવાન આત્મા ભિન્ન છે. એ શાસ્ત્રનો સંગ કરે એવો આત્માનો સ્વભાવ નથી, કેમ કે આત્મા સ્વભાવથી અસંગી છે. સ્વભાવથી અસંગી છે એવું ભાન થતાં પર્યાય પણ અસંગી થઈ જાય, એનું નામ ધર્મ કહેવામાં આવે છે.
સેજલબેન જયંતિલાલ, સેજલબેન જયંતિલાલ ચોરીવાડા બેન આવે છે. સેજલબેન જયંતિલાલ, કુલકુલ સત્તરની પરીક્ષા આપી હતી. સેજલબેન જયંતિલાલ બે ચાર મિનિટમાં બોલી લે લાવો, એની બપોરી વાત તો કરી હતી, હોય તો બોલી લાવો. કેટલોક પ્રોગ્રામમાં થોડો ફેરફાર થયો છે તમને કહું, અને થોડી કેટલીક રકમ આવી છે બગેલ એ આવે બે અત્યાર સુધી. 101 રૂપિયા સ્મિતાબેન રમેશલાલ માણિકલાલ ગાંધી, 101 રૂપિયા સ્મિતાબેન વિજય કુમાર માણિકલાલ ગાંધી, 101 રૂપિયા છાયાબેન ઉમેશ કુમાર માણિકલાલ ગાંધી,